તારીખ 22/2/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સ્વયં પ્રવચન નંબર 292
જે અચિંત દ્રવ્યની શુદ્ધ ચિંતી સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત કરે છે તે અચિંત દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. અચિંત્ય દ્રવ કેવું છે? અચિંત્ય છે. બહુભાગ સ્વાધ્યાય કરનાર જીવ દ્રવ્યને ચિંતવનથી નક્કી કરે છે, વિચારે છે, નક્કી કરે છે અને સ્વરૂપ ચિંતવન પછી કરે છે. શું કરે છે? કોઈ એકાંતમાં બેસીને કે કોઈ સ્વાધ્યાય દરમિયાન સ્વરૂપ ચિંતન કરે છે. ચિંતન, મનન, મંથન એ બધો વિચારની ભૂમિકાના વિભિન્ન પ્રકારો છે. અહીંયા કૃપાળુ દેવ એમ કહે છે કે દ્રવ છે એ અચિંત્ય છે, એટલે આત્માનું સહજ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, મૂળ સ્વરૂપ એ અચિંત્ય છે. ચિંતવનની મર્યાદામાં આવી શકતું નથી. અથવા ચિંતવન કે જે મનનો વિકલ્પ છે એની પહોંચ નથી ત્યાં. દ્રવ્ય સ્વરૂપે કરીને નિર્વિકલ્પ હોવાથી વિકલ્પને ત્યાં પહોંચ નથી. નિર્વિકલ્પ જ્ઞાનનો એ વિષય છે, સવિકલ્પ જ્ઞાનનો વિષય નથી. એમાં પણ જે દ્રવ્ય સ્વભાવ છે, દ્રવ્ય સ્વરૂપ છે, એમાં પણ જે પ્રયોજનભૂત છે એ તો સુખ સ્વભાવ છે. પ્રયોજનભૂત છે સુખ સ્વભાવ છે. એ આત્માનું સુખ પણ અચિંત્ય છે. આ બાજુ લીધું છે છેલ્લા પેરેગ્રાફમાં. હું એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ કીધું છે. અચિંત્ય શબ્દ ત્યાં વાપર્યો છે. કયા ગુણ સાથે વાપર્યો છે? સુખથી ગુણ હોય, સુખ સ્વરૂપ સાથે. પ્રયોજન પણ સુખનું છે. સુખ અને દુઃખ બેનો અનુભવ સંસારી જીવોને છે. સુખ અને દુઃખનો અનુભવ જે સંસારમાં છે એ તો કેવળ દુઃખનો જ અનુભવ છે, નામ માત્ર સુખ છે. અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત થતા નામ માત્ર છે, સુખ નથી. સુખનું નામ જ છે તો દુઃખ છે. અને મિથ્યાત અવસ્થામાં એ સુખ પણ આનંદ દુઃખ છે. જે આત્માનું સુખ છે એ તો અચિંત્ય છે, ચિંતનનો વિષય નથી. આ કોન્સેપ્ટ આ નિર્ણય નિર્ણય લીધો છે ને એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષ પ્રકાશ એમાં જરા પણ ફેર નહીં થવો જોઈએ, નહીં તો સત્પુરુષ જે નિશ્ચય પ્રકાશો છે એનાથી ફેર પડી જશે. એ અચિંત દ્રવ સ્વરૂપ છે, એની શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કાંતિ એટલે તેજ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે પરિણામ પ્રગટ થાય છે એ જ એની શોભા છે, એ એનું તેજ છે. એ જયારે પ્રગટ થાય છે તો શું ત્યારે શું કરે છે, અચિંત્ય સુખ પ્રગટ કરે છે, અચિંત્ય કરે છે. એ દશા જ અચિંત્ય છે, સ્વરૂપ અચિંત્ય છે અને સ્વરૂપાકાર ઉત્પન્ન થયેલી દશા પણ અચિંત્ય છે. એને પણ ચિંતવનમાં ન લેવાય કે આમ તમને દર્શન આવ્યું હોય, અનુભવ આવ્યો હોય, સહાનુભૂતિ આવી હોય, નિર્વિકલ્પતા આવી હોય, એ પણ ચિંતવનનો વિષય. જો એ દ્રવ્યને અને એ સ્વાભાવિક અવસ્થાને ચિંતવનમાં લેવાય તો એની કલ્પના થાય. શું થાય? કલ્પના થાય. કલ્પના શું છે? વિપર્યાસ છે. શું છે? વિપર્યાસ છે. અને કલ્પનાનું વિપર્યાસનું ફળ છે દુઃખ. અતુલતા સિદ્ધાંતિક વાત છે. આ સિદ્ધાંત છે. એટલે ક્યારે પણ કલ્પના ન કરવી, ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એ પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે, તો પછી સત્સંગ સ્વાધ્યાય કરીએ અને આત્માની વાત આવે અને વિચારથી સત્સંગ સ્વાધ્યાય તો વિચારપૂર્વક વિચાર દશામાં જ થતો હોય છે, પણ અમારે કરવું શું? આત્માની વાતો ચાલતી હોય છે સત્સંગ સ્વાધ્યાયમાં, સત્શાસ્ત્ર ધર્મ સાધન છે, એમાં નિમિત્ત છે. અમારા જ્ઞાન વિચારમાં એ આત્મા કેવી રીતે લેવો? અમારે ચિંતવનથી કલ્પના કરવાનો નિષેધ છે, ના પાડી તો શું કરવું? આ પ્રશ્ન થાય. જિજ્ઞાસામાં રહેવું, પરમ જિજ્ઞાસામાં રહેવું, કે જે આત્મા જેવો આત્મા કહેવા માંગે છે એ તો કેવો હશે? આવા આવા શબ્દોથી કહેવાય છે પણ કેવો હશે? તોય કેવો હશે? કેમ કે જે ચિંતવન ગોચર નથી, વિકલ્પ ગોચર નથી, એ શબ્દ ગોચર તો હોય જ ક્યાંથી? શબ્દ તો એથી ઓછી મર્યાદાને ના સ્વરૂપને પ્રકાશે છે. શબ્દ વાચક છે, વાચ્ય એનું આત્મ સ્વરૂપ છે. આત્મા શબ્દ કહો, નાયક શબ્દ કહો, પરમ પરિણામી ભાવ કોઈ પણ શબ્દ છે, આત્માને કહો, સહજ સ્વરૂપ કહો, એ વાચક શબ્દનું વાચ્ય છે. એ વિકલ્પની આડ વિના ભલે વિકલ્પ હોય ત્યારે, વિકલ્પ કાળે પણ સિદ્ધ જ્ઞાનમાં આવે અને એ પરિચય હોય, પરખ હોય, ઓળખાણ હોય, અનુભવ હોય તો જાણે. એ પહેલાની મુમુક્ષુની દશામાં ભૂમિકામાં જિજ્ઞાસુની ભૂમિકા છે. મુમુક્ષુની કઈ ભૂમિકા છે? જિજ્ઞાસુની.
જિજ્ઞાસાનો આધાર તો પાછો તો કલ્પના પર તો જવાનો જ છે.
તો જિજ્ઞાસા એટલે મેટર ઇન ક્વેશ્ચન, કોઈ કલ્પના કરવાની વાત નહીં. જિજ્ઞાસા એટલે પ્રશ્ન છે કે આ કેવો? મારો આત્મા કહે છે તો પણ કેવો? કોઈ પરિકલ્પના કરીને નિશ્ચય કરવાનો. અહીંયા ભૂલ થાય છે એટલે અસ્પષ્ટતા ચાલે છે. સ્વાધ્યાય કરનાર ને સત્સંગ કરનાર ને શાસ્ત્રો વાંચનાર ને ભૂલ અહીં થાય છે કે જે અચિંત્ય દ્રવ્ય છે એને એ ચિંતવનની મર્યાદામાં કેદ કરે છે. એ કલ્પના માત્ર છે, અચિંત્ય દ્રવ્ય અચિંત્ય જ રહેવાનું છે, એ ચિંતનમાં આવવાનું નથી. વિકલ્પ ગોચર નથી, જ્ઞાન ગોચર છે. શું છે? જ્ઞાન ગોચર છે. કલ્પના ને એટલે વિકલ્પ ને ગૌણ કરીને અથવા અનાદિ નો વિકલ્પ અથવા રાગ તે હું એવો જે અનુભવ છે ત્યાંથી ખસીને તો ગૌણ થાય, નહીતર ન થાય. ફરી છે હાજી જરા સ્પષ્ટ કરી એવું છે. જ્ઞાન ગુણ જાણવા રૂપે પ્રવૃત્તિઓ છે બધાને. સંસાર અવસ્થામાં ચારિત્ર ગુણ રાગાદી વિભાગ રૂપે પરિણમે છે બધાને. અવલંબન ચાલે છે અને જીવ જ્ઞાન સ્વરૂપે હોવા છતાં જ્ઞાન તે હું એ ચૂકેલો છે. જ્ઞાન જાણવા રૂપે પ્રગટ છે છતાં પણ જ્ઞાન તે હું એવું કોઈને અનુભવન નથી, એવું કોઈને અવલંબન રહેતું નથી. રાગ તે હું અને પછી રાગનો વિષય શરીર આદિ છે કે બીજા પદાર્થો છે એમાં પોતાપણ કરી દે છે. હું પણ અવલંબાય છે. પરભાવમાં હું પણ છતાં પરદ્રવ્યમાં હું પણ સહજ માત્રમાં થઈ જાય છે. એવી રીતે લક્ષી જવાય છે પરબાજુ. એ અવલંબન થી ખસીને આંશિકપણે પણ ખસીને જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એ અનુભવ રૂપ છે. એમાં હું પણ આવે અંશે પણ ખસીને તો એને પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રકૃતિ રૂપ 751 પત્ર નું કૃપાળુ દેવના વચન અનુસાર બીજું સંકેત ઉત્પન્ન થાય. બીજું સંકેત આત્મસિદ્ધિ શાસ્ત્ર નું એ બીજું સંકેત છે. ગાથા 120 આત્મસિદ્ધિ શાસ્ત્ર
આવું તો પછી જિજ્ઞાસા જે હોય એની ભૂખ જયારે એકદમ તીવ્ર થઈ જાય તેના પછી જ આ ઘટના ઘટે.
એવી જિજ્ઞાસા અપૂર્વ જિજ્ઞાસા કેવી અપૂર્વ જિજ્ઞાસા પોતાના સ્વરૂપની ખોજમાં અપૂર્વ જિજ્ઞાસાથી નીકળેલો ખોજતો ખોજતો પોતે ખોવાઈ જાય એમાં જિજ્ઞાસામાં ખોવાઈ જાય. ખોવાઈ જાય એટલે શું થાય કે બધા કે ક્યાંય પણ એનું મન લાગે નહીં. કોઈ સ્ત્રીનો પતિ ખોવાઈ જાય કે 25 વર્ષનો એકનો એક દીકરો ખોવાઈ જાય એનું મન ક્યાં લાગે? પાડોશી ઘરેથી મીઠાઈનું પડીકું આપે આપવા આવે કે અમારે ત્યાં આવો પ્રસંગ છે તો જરાક ગળ્યું મોઢું કરો આશા મને નહીં ભાવે અત્યારે કેમ એમ કહો છો? ખોવાઈ ગયા છે. રાત્રે ઊંઘ નહીં આવે, આ ઘરનો માણસ ખોવાઈ જાય ને, પૈસા ખોવાઈ જાય તો રાત્રે ઊંઘ ન આવે. બરાબર, પરમાત્મા ખોવાઈ ગયો છે, નિજ પરમ પદ ખોવાઈ ગયો છે, એને ગોતવા નીકળ્યો હોય ત્યારે એને ઉદાસીનતા છે. એ મુમુક્ષુની ભૂમિકાને ચરમ સીમાની ઉદાસીનતા છે. ઉદાસીનતા શરૂ થાય છે વેદનાથી, 195 પત્ર પ્રમાણે, અને 173 માં કહ્યું કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. એ ઉદાસીનતા બધી જ થાય છે આ અપૂર્વ જિજ્ઞાસાના કાળમાં. એમ નથી કેવું કે ખાતો પીતો નથી, મોક્ષું ખાતો પીતો નથી એમ કેવું નથી, પણ ખાવા પીવામાં એનું ધ્યાન નથી કે મેં હું ખાધું ને કેટલું ખાધું, અને હું તો નિમિત થઈ જાય એ સ્વાભાવિક છે. એ ખોદ પાછળ જાય ત્યારે ઊંઘ ઓછી થઈ જાય. ગોતતા 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 ક્યારે ઊંઘ આવી ગઈ, જાગે ત્યારે એમ થાય કે હું ગોતું છું, ઊંઘમાં પણ ગોતતો હતો. એવી જિજ્ઞાસા નિરંતર ચાલુ રહે, કન્ટિન્યુ ઉદાસીનતા પૂર્વક, ત્યારે જ એ જીવને સ્વરૂપ નિશ્ચય થવાનો અવકાશ એના જ્ઞાનમાં ઉત્પન્ન થાય. ત્યારે જ એ વિકલ્પને ગૌણ કરી શકે, એટલે વિકલ્પના અવલંબનથી કંઈક અંશે ખસી શકે, કોઈ એક અંશે ખસે છે. એટલે અનુભવાન છે એમ કીધું, અનુભવ જ્ઞાનનું વેદન છે. ત્યારે સ્વરૂપ આવું છે એમ વિકલ્પની આડ વગર, અવલંબન વગર સીધું જ્ઞાનમાં આવે, ત્યારે એને નિશ્ચય થાય છે, એને સ્વરૂપ નિશ્ચય કહે છે. પ્રતીતિ કહી ત્યાં ભાવભાષણ કયો, સ્વરૂપ લક્ષ કયો, ઓળખાણ અથવા અસ્તિત્વ ગ્રહણ ઉપાડું. 220 પાછળ છે વ્યાખ્યાન સાર 1 માં, 220 નંબર છે વ્યાખ્યાન સાર 1 માં, કે અનાદિથી આજ સુધી અસ્તિત્વ ગ્રહણ થયું નથી. એક વખત પણ અસ્તિત્વ ગ્રહણ થાય તો એને સમ્યક દર્શન અવશ્ય ઉત્પન્ન થાય, કેમ કે બીજું સંકેત છે, સંકેતનું કારણ છે, એને બીજું સંકેત કીધું છે.
આવું અસ્તિત્વ થાય એનો કોઈ સ્પષ્ટ સંકેત એને અંદરથી સુનાવે.
દીર્ઘાન દર્શનની કીડીમાં 9-10 સંતન આપ્યા છે એના, અને 30 પાના લેખા છે એના ઉપર. વાંચ્યું છે કે આખું પ્રકરણ જ એના ઉપર લખ્યું છે, સ્વરૂપ નિષ્ઠ ઉપર તો એક પ્રકરણ લખ્યું છે પુસ્તકમાં. ભૂલ થાય તો કેવી રીતે થાય, ત્યાંથી શરૂઆત કરે છે. સત્સંગ કરનાર, શાસ્ત્ર સ્વાધ્યાય કરનાર, શાસ્ત્ર શ્રવણ કરનાર, એની સ્વરૂપ નિશ્ચય કરવામાં ભૂલ કેવી રીતે થાય છે, એ મનની કલ્પનામાં, કલ્પનાની ફ્રેમમાં આત્માને મઢે છે, અને એ ફ્રેમમાં મઢાય એવો નાનો છે ને, એના ફરતે તમે ફ્રેમ કરી નાખો કલ્પના, ત્યાંથી ભૂલ થાય છે. અને થાય તો કેવી રીતે થાય, એનો પ્રયોગ શું છે, અને એ પ્રયોગ સફળ થયો એના લક્ષણ શું છે, એમ કરીને 9-10 સિમ્પટમ લખ્યા છે વિસ્તારથી. તો એ એક આખો બીજા સંકેતનું પ્રકરણ છે, કે જે સમ્યક દર્શનનું, સંકેતનું, પરમાર્થ સંકેતનું અનન્ય કારણ છે, અથવા કૃપાળુ દુવે એને સંકેતનું અંગ કહ્યું છે. ત્યાં કારણ શબ્દ એમને ઓછો પીડ્યો છે, ટૂંકો પીડ્યો, એટલે અંગ કહ્યું એમણે, કે અસ્તિત્વ ગ્રહણ થયું એ સંકેતનું અંગ છે, અવયવ લીધો, અંગ એટલે બાળક જન્મે ત્યારે આટલું ખોટ, પછી એના અંગો મોટા થતા જાય, મોટો થાય ત્યારે 500 ફૂટ નો માણસ થાય. એ મારા સંકિત નું અંગ છે, એ વિકાસ પામીને નિર્વિકલ્પ પરમાર્થ સમ્યક દર્શન ઉત્પન્ન થશે એમાંથી. એમ એટલે એને અંગ કીધો છે કે અવયવ છે, સમ્યક દર્શન નો એ અવયવ છે.
અપૂર્વ જિજ્ઞાસા અને સામાન્ય જિજ્ઞાસા
સાંભળતા પણ હોય છે, પણ એ ઉડી જતા વાર લાગતી નથી. આચો રંગ જેમ નીકળી જતા વાર ન લાગે, એ ઉડી જતા વાર નથી લાગતી. ઓળી પાછો કઈ બીજા ઉદયમાં જોડાય પૈસા ખોવાઈ ગયા હોય, કે છોકરો ખોવાઈ ગયો હોય, કે ધણી ખોવાઈ ગયો હોય, કે પત્ની ખોવાઈ ગયો હોય, ને કિડનેપ થાય છે ને, મુંબઈમાં ઉપાડી જાય છે ને, તો પછી એને ગોતવાની જિજ્ઞાસા સામાન્ય રહે કે વિશેષ રહે, એવી વાત છે. ઘરે રાંધવું ભૂલી જાય, ઘરે રાંધવું ભૂલી જાય, ન રાંધે ભૂખ નથી રાંધી, ન હું કરું, ત્યારે પાડોશીને ખબર પડે કે આ બેન એકલા છે ને, આ કારણે રાંધ્યું નથી, તો જમવાના ટાણે મારે ત્યાં ચપડ્યું. તમને ભાવે છે ને એ જ આઈટમ બનાવી છે આજે, કેવું લાગે? 10 વાર તો ના પાડે તો પૈસા મને એ ભાવ મુખ જ નથી લાગે. અને એવું છે, શરીરના અવયવોને પણ ચિંતા સાથે પેટને સીધો સંબંધ છે, હોજરીને સીધો સંબંધ છે. ચિંતા ઊભી થાય કે ભૂખ મરી જાય, અને ઇન્કમટેક્સને રેડ પડે ત્યારે ખબર પડે વેપારીને. ચિંતા ઊભી થાય એટલે ભૂખ મરી જાય અને ઊંઘ ઉડી જાય, આ સિદ્ધિ વાત છે. ખાવું ભાવે કે માણસને ભય થાય તો ધારા પૈસા આપતી જાય, ઉલટી થઈ જાય, કેમ કે હોજરીને સીધો સંબંધ છે, ભાઈ સાથે આવો આવો સંબંધ છે. એકદમ જો ભય થઈ જાય ને, માણસને વોમિટિંગ શરૂ થઈ જાય, આ પૈસા છૂટી જાય, ધારા થઈ જાય, તો ડાયરિયા થઈ જાય. જીવના પરિણામને અને શરીરના અવયવને આ બધો સંબંધ નિમિત નૈમિતિક સંબંધ છે. ડાક્ટરો એટલું શરીરનું પૂછતા નથી, તમને કઈ ચિંતા છે, તમને કઈ ફલાણનું ટેન્શન છે, તમને આમ છે, એવું શું કરવા પૂછે? કેમ કે જીવના પરિણામ સાથે શરીર વિજ્ઞાનને પણ નિમિત નૈમિતિક સંબંધ છે. એવું અહીંયા પણ નિમિત કે અત્યંત વૈરાગ્ય અને ઉદાસીનતાની દશામાં ભૂખ અને ઊંઘમાં ફેર પડી જાય છે, અને એ સતત ચાલ્યા કરે. ઉપર ઉપરની જિજ્ઞાસા સતત ન ચાલે, અને જમવાનો નોકરો આવે એટલે હબળ ચાલીએ દાળ નાખે, હા ક્યાં દાળ બની છે, અહીંયા આવી દાળ તો ક્યારે ખાધી નહોતી આપણે, ત્યાં બી જિજ્ઞાસા ભૂલી ગયો, જિજ્ઞાસા થઈ તો એ જ ભૂલી ગયો, પૂરી છૂટે ને એવી જિજ્ઞાસા છે. એ ક્યારે રહે કે કલ્પના ન કરી હોય ત્યારે. કલ્પના કરનાર મુમુક્ષુ એમ કે છે કે આત્મા કેવો છે મને ખબર છે, દ્રવથી ક્ષેત્રથી કાળથી ભાવથી આત્માનું સ્વરૂપ સ્પષ્ટ હું સમજ્યો છું, દ્રવગુણ પર્યાયથી પણ હું સ્પષ્ટ સમજ્યો છું, ઉત્પાદવી ધ્રુવથી પણ બરાબર સ્પષ્ટ સમજ્યો છું, ગુણ ગુણના ભેદ પણ મને ખબર છે, એની સમસ્યા શું રહેશે ખબર છે? કે કલ્પનાથી સંતુષ્ટ થયો તો મને ખબર છે, એટલે એની જિજ્ઞાસા ખલાસ થઈ. હું કેવો છું એ જિજ્ઞાસા ખલાસ થઈ. મોટું નુકસાન ત્યાં થયું. બીજું કે સમજવામાં એમ આવ્યું છે કે આત્મા અચિંત્ય અને અનંત મહિમાવંત સ્વરૂપ છે, પણ મહિમા ઉપડતો નથી. અનંત જ્ઞાન છે ખબર છે, પણ મહિમા આવતો નથી. અનંત સુખ ભર્યું છે, પણ એનો મહિમા આવતો નથી. અનંત આનંદ ભર્યો છે એમ ખબર છે, પણ એનો મહિમા આવતો નથી. કેમ કે એ બધું કલ્પનારૂપ થયું છે. માટે યથાર્થ હોય, ભાવ ભાષણ હોય, તો મહિમા બોલકો રોકી શકાય નહીં, અને કલ્પનામાં મહિમા લાવ્યો લાવી શકાય નહીં. આમ ફેર છે. આ બે મોટા સિમ્પટમ છે. સ્વરૂપની ઓળખાણ થઈ છે, નિશ્ચય થયો છે, એનું મોટા બે ચિહ્ન એ છે કે એવો મહિમા ઉપડે, એવી સ્વરૂપની અનન્ય રુચિ જાગે, અને સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ, જેને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહી છે ગુરુદેવ, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા, એ એના સિમ્પટમ છે મુખ્ય.
એટલે ઉછાળો એમ,
હા ઉછાળો આવે, રોકો રોકાય નહીં એવો ઉછાળો આવે. જેમ કે હરખનો પ્રસંગ હોય તો હરખ રોકી શકાતો નથી, ને શોકનો પ્રસંગ હોય તો રુદનને રોકી શકાતું નથી. એવું છે અમારે. એનું નામ સહજ છે. એનું નામ સહજ છે. કરવું ન પડે. ઓલાને સમસ્યા હોય, મને બધું સમજાય છે, પણ અમારો પુરુષાર્થ કેમ ઉપડતો નથી, મને મહિમા કેમ આવતો નથી, પછી ખેંચી તાણીને કરે, કઈ પરાણે પ્રીત થાય. કલ્પના કરે તો દર્શન દ્રઢ થાય, અને યથાર્થ ભાવ ભાષણ થાય તો દર્શન એટલો ગળી જાય કે ઉપશમ થવાનું યોગ્ય થાય. કેમ કે બીજું સંકેત છે, તરત ત્રીજું પગ પ્રગટવાનું છે. દર્શનના વ્યૂ પોઈન્ટથી વિચારવામાં આવે તો આ બે પ્રકાર વધે છે. કલ્પના કરી હોય તો દર્શન તીવ્ર થાય, ગ્રહિત મિથ્યાત્મા. ગ્રહિત મિથ્યાત એટલા માટે છે કે પરમ પ્રયોજનભૂત એવું જે પોતાનું સ્વરૂપ, એ પ્રયોજનભૂત વિષયમાં વિપર્યાસ થવો, અથવા બુદ્ધિપૂર્વક અન્યથા વિપરીત ગ્રહણ થવું, એને ગ્રહિત ગ્રહણ કર્યું માટે એને ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવ્યું. મિથ્યાત્વ ત્યાં છે, પણ બુદ્ધિપૂર્વક નવું ગ્રહણ કર્યું એટલે મિથ્યાત્વ બળવાન છે. પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. એમનો ઉપકાર એને કોઈ સીમા નથી. એ ઉપકાર નથી. એક મોત ના મોઢા માંથી કોઈ બચાવે? બસ આપતી હોય પાછળથી ધ્યાન ન હોય, એક સેકન્ડ ની વાર લાગે તો બસ નીચે આવી જાય એવી પરિસ્થિતિ હોય. એને કોઈ લાત મારી અને ગલોટીઓ ખવડાવી દે કે પછાડ ખવડાવી દે, ત્યારે તો એક વાર તો એને ખબર ન હોય તેમ થાય કે આવી લાત મારી કોને. મને બીજી સેકન્ડે ખબર પડે કે મને મોતના મોઢામાંથી બચાવ્યો લાત મારીને, એનો ઉપકાર કેટલો લાગે. એમ શ્રી ગુરુની ઉપદેશ રૂપ લાકડી છે, છે લાકડી. દર્શનનો ગાંઠ હોય તો લાકડી વાગે, ગોળું હોય તો લાકડી ન વાગે, અને મંદ હોય તો ધરતી ઓળખ્યો અને લાકડી વાગે એના જેવું. આટલી સાગર ઉઠી. એટલે એનો કેટલો ઉપકાર મને, મોતના મોઢામાંથી બચાવ્યો એનો કેટલો ઉપકાર મને, તો અનંત જન્મ મરણ થી બચાવ્યો હોય એનો કેટલો ઉપકાર મને. એ જે બચ્યો છે એને સમજાય છે. કોને સમજાય છે? બચવાનો અનુભવ થાય એને સમજાય, બાકીનાને ન સમજાય. બાકીનાને એ સ્ટોરી ને વાર્તા લાગે. એને પોતે અનુભવ કર્યો હોય એને બહુ મોટી વાત થઈ ગઈ મારા માટે. એનો એને એ ભગવાન સ્વરૂપે જોયા છે. એવું થયું હોય કે અહીંયા મંદિરના માણસો કાંતિલાલ કરે, કાલબાગીરી કરે, પુસ્તક આવ્યું હતું શિવાંબુનું, જે પુસ્તક આવે છે એ પુસ્તકની વાત કરું છું. મને કોઈ આપી ગયા હતા, પણ એની અંદર એક ભાઈ પોતાનો અનુભવ લેખતો અસહ્ય વેદનામાં. થોડા દિવસ કાઢ્યા પછી ડાક્ટરે એમ કીધું કે આ પૃથ્વી ઉપર હજી એને આની દવા આનો ઈલાજ શોધાયો નથી, કે તમે હવે ઘરે જાઓ, હોસ્પિટલમાં રહેવાનો કોઈ અર્થ નથી. અમારે જે કાંઈ થોડું ઘણું કરવું તું કરી લીધું, પણ એથી કાંઈ મટે તો અમે માનતા નથી, માનવાનું કારણ એ નથી. તમે ઘરે વ્યા જાઓ, 15-20 મહિનો જે તમારું આયુષ્ય હોય ભગવાનનું નામ લેજો, બીજું કાંઈ એમાં ઉપાય નથી. એ માણસ ઘરે આવી ગયો, કોઈ ચાલ મારે કા છે ચાલબાજી, અને પોતાનું એડ્રેસ લખેલું. પછી એને કાંઈ શિવાંબુનો પ્રયોગ કર્યો. પ્રયોગ કેવી રીતે કર્યો એનો એ બહુ સરસ, આપણે ટુ ધી પોઈન્ટ વાત તો એટલી છે કે ઉપરના માળે ચાલની અંદર એક પાડોશી રહેતા છે, એ બી ખબર કાઢવા આવ્યા અને એને સલાહ આપી. પણ એને એવું નથી લીધું, એક કોઈ એવી કોઈ અમૃતની ઘડી હતી તો ભગવાન નીચેથી ઉતર્યા એને લીધું. શું લીધું? પાડોશી આવે એમ નતું લીધું, ભગવાન મારા ઘરે પધાર્યા, મને કે તમે આ પ્રયોગ કરો, અને મેં પ્રયોગ કર્યો. એ પ્રયોગ કર્યા પછી થોડા દિવસે બેટરીની અંદર એ બધું ફળેલું બધું નીકળી ગયું, ઠગલા બંધ નીકળી ગયા. માટે મને તો વિઘ્નેશ એટલી બધી આવી, મને ઉપાડીને જ ખાટલામાં મૂકવા માંડ્યો પલંગમાં. અને એવું બે વાર થયું, મેં લખ્યું છે. બીજી વખતે પણ મેલું ખૂબ સુધરવા લાગે. અત્યારે હું બિફા જેવો છું, તો એવો તંદુરસ્ત છું કે મને ઓળખે નહીં લોકો એવો છું. એટલે હું ટાટાની પરમની હોસ્પિટલમાં જે ડોક્ટર મારી ટ્રીટમેન્ટ કરતા હતા એની પાસે ગયો. ચેમ્બરમાં જઈને બેઠો, ડોક્ટર મારી સામે ચક્કર વક્કર જોવા બીજા આશ્ચર્યથી. એમ ડોક્ટર સાહેબ ઓળખાણ પડે છે ને, તો તમે કાંતિભાઈ તો નહીં ને? તો કહે હું કાંતિભાઈ છું, કાંતિભાઈનું ભૂત નથી. શું એને જવાબ દીધો? હું કાંતિભાઈ છું, હું કાંઈ કાંતિભાઈનું ભૂત નથી. કઈક હું 6-8 મહિને આવ્યો ને, તમને એમ કે 15 દિમાં મરી ગયો હશે, તો કઈ ભૂત થઈ ને થયો ને? હું કાંતિભાઈ જ છું, હું કાંતિભાઈ નું ભૂત નથી, પણ તમે મને સાજે ન કરી શકો. એક દિવસ ભગવાન પુરુષ મારા ઘરે આવ્યો હતો, એને મને આ રસ્તો બતાવ્યો અને હું બચી ગયો છું. જુઓ તમે કેટલો તંદુરસ્ત થઈને આવ્યો છો. તમારે ધ્યાન કહેવાનો મતલબ શું છે? માણસને માણસ ન કીધો, પાડોશીને ભગવાન કીધો, તો પછી સત્પુરુષને આમ હું મૂકશું ભગવાન ન કહે તો હું કે એને પરમેશ્વર બુદ્ધિ ન આવે તો શું થાય? અરે આ તો માણસ છે, જીવન છે, સજીવન મૂર્તિ છે, પણ પથ્થર હોય તો ભગવાન કહે છે. પથ્થર હોય ને એને લોકો ભગવાન કહે છે. એવો જ દાખલો બેન હતો. નીતિનભાઈ આવે છે ને આગ્રા, આગ્રા થી આબુ ની શિબિર માં આવતા હતા, એની બસ ને એક ટ્રક અથડાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. પરિસ્થિતિ એવી છે, બહુ મોટો એક પથ્થર વચમાં આવી ગયો અને એ ટ્રક ને બસ બે પથડા ને નહીં બધા બચી ગયા. અને એટલો મોટો ધડાકો થયો તો બધાને છે કે મરી ગયા આપણે, એક્સિડન્ટ થયો કોઈ મોટો, પણ કોઈ બધા જ બચી ગયા હતા. તો બધા નીચે ઉતરીને જોયું થયું શું, પણ આ થયું શું જોયું ત્યારે ખબર પડી વચ્ચે એક પથરો હતો, એને લઈને આ એક્સિડન્ટ બચી ગયો. એ પથરો ઉપાડીને લોકો લઈ ગયા કે આ પથરો નથી ભગવાન છે, આપણને એને બચાવ્યા. ખરેખર લઈ ગયા ભગવાન, ભગવાન કરતા જઈ પથરા ને લઈ ગયા. પોઈન્ટ શું છે, મૃત્યુથી બચે છે એને બચવું, એનો ઉપકાર શું એ અનુભવાય છે. એ સાંભળવાનો વિષય વિષય નથી, વાંચવાનો વિષય નથી, અનુભવ કરે એને ખબર પડે કે બચવું એટલે શું. એટલા એ અપાર ઉપકાર ગાયો છે. આ જો નિશ્ચય થાય, કે જે નિશ્ચય પ્રકાશો છે એવો નિશ્ચય થાય, એ જીવન અનંતનું મરણથી છૂટી જશે. એને સંતિ થયું, અનંત જન્મ મરણથી એ છૂટી જશે. એટલે અપાર ઉપકાર ગાયો. ક્યાં સુધી આપણે કાલે આવ્યા હતા, ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કાંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. આ દ્રષ્ટાંત લીધો, પૂનમનો ચંદ્ર હોય એનું તેજ કાંતિ એટલે એનું તેજના પ્રભાવથી જાણે કોઈ જમીન ઉપર રૂપેરી ચાદર બિછાવી હોય તેમ શ્વેત એટલે રૂપેરી તેજ પથરાઈ જાય છે. પણ ચંદ્ર ચંદ્ર રહીએ છે અને ભૂમિ ભૂમિ રહીએ છે, એની વચ્ચે જે રાખો ગાવનું યોજન છે, એ રાખો યોજનનો જે અંતર છે એ અમને કહે છે એ બે એક થતા નથી. કોઈ કાળે તેમ થતું નથી કે ચંદ્ર ભૂમિ રૂપે થાય એમ. એ દ્રષ્ટાંતે સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આત્મા, તે કાર્ય ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. આખા જગતને જાણનાર પ્રકાશનાર એવો આત્મા, એ જ્ઞાન ભલે પ્રતિબિંબ ઝીલીને તે આકારે થયું હોય તો પણ આત્મા આત્મા રહે છે અને જગત જગત રહે છે. ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણનારું કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન રૂપે રહીએ છે અને આખો લોક પોતાના સ્વરૂપે રહીએ છે. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે આત્મા, તો સદા સર્વદા ચૈતન્ય રૂપ જ રહે છે. આવી ભિન્ન ભિન્ન રહેવાની વસ્તુ સ્થિતિ હોવા છતાં વિશ્વમાં જીવ અભેદતા માને છે એ ભ્રાંતિ છે. વિશ્વમાં અભેદતા માને છે એટલે શું, કે જેને એક પરમાણુમાં પોતાપણું થાય છે એ આખા જગતમાં પોતાપણું રાખવામાં અભિપ્રાય વાળો છે. નહીતર કરોડો અબજો મળ્યા પછી ધંધો વેપાર કરે શું કરવા, એના દસમા ભાગની મૂડી પણ ભોગવી શકવાનો નથી. પણ એને આખું જગત મળતું હોય તો ઓછું પડે એવું છે. શાસ્ત્રકારો તો એમ છે કે મિથ્યા દ્રષ્ટિ જીવની એક ઈચ્છામાં, ઈચ્છારૂપી આકાશમાં આખું જગત સમાવેશ પામે તો પરમાણુ પરમાણુ જેવડું છે, એમાં અનંતા જગત એને જોઈ છે. એટલા માટે જ આ જગતમાં લડાઈ વિગ્રહ અને તકરાર થાય છે, કેમ કે કોઈને ઓછું જોતું નથી, વધારે લેવા માગે છે, અને કેટલું લેવું એનો કોઈ અંત નથી. ઈચ્છા અને અપેક્ષાઓને કોઈ અંત હોતો નથી, કદી કોઈને અંત આવ્યો નથી ઈચ્છાઓને અપેક્ષાઓનો. એટલે એ ઈચ્છા અને અપેક્ષામાં આખું જગત પરમાણુબદ્ધ છે. એવું ઈચ્છાનું વિશાળ સ્વરૂપ જ્ઞાનીઓ એ જોઈ લીધું છે. અહીંયા કહે છે કે એ ભ્રાંતિ છે અને પોતાનું કરવા માંગે છે એ જ ભ્રાંતિ છે. આત્મા આત્મારીય છે, જગત હંમેશા જગત રૂપે જ રહેવાનું છે. કોઈ પરમાણુ કોઈ જીવનું ક્યારેય થયો નથી. ભલે એમ બધા કહે છે કે આ શરીર મારું છે, પોતપોતાના શરીરને, પણ શરીરના એક પરમાણુ ઉપર પણ કોઈનો કંટ્રોલ હોય એવું જોવામાં આવતું નથી. પાપણ ખરી પડે તો એને ચોંટાડાય, અને એક વાળ સફેદ થાય તો એને સફેદ થતો મટાડી શકાય નહીં. કલર કરે તો અંદરથી તો સફેદ જ આવે. એટલે એ ભ્રાંતિ છે જીવની કે પોતાપણ કરે છે. બાકી કોઈ રીતે આત્મા આત્મા રૂપ મટીને પરમાણુ રૂપ થાય નહીં, ને કોઈ પરમાણુ આત્મા રૂપે થાય નહીં. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી એમ કહેવાય કે આકાશમાં આખું વિશ્વ રહેલું છે, પણ આકાશને કાંઈ લેવા કે દેવા, જગતના વિશ્વના પ્રસંગોથી આકાશ ખરડાતો નથી. તેમ સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે. જગતના બધા પ્રકરણ આકાશ વસેલું, આકાશમાં વિશ્વ વસેલું છે, પણ તો પણ આકાશમાં કોઈ વિકૃતિ આવતી નથી. જેમ વાદળાથી ને વિખાઈ જાય એમ જગતના પ્રસંગો આવે ને જાય, આકાશ આકાશ જ રહે છે. તેમ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ આ દ્રષ્ટાંતે સમ્યક દ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વદ્રવ્યથી ભિન્ન સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા લીધો છે. પોતાનું મૂળ સ્વરૂપ સર્વદ્રવ્યથી ભિન્ન અને અન્ય સર્વ પર્યાયથી રહિત જ પોતાનું સ્વરૂપ દીઠું છે એટલે અનુભવ્યું છે, અને એ અનુભવમાં ક્યારે પણ ફેર પડતો અનુભવથી નિશંક છે પોતે. કે કોઈ કોઈ દ્રવ સાથે મારે કાંઈ લેવા દેવા નથી, કોઈ બીજા જીવ સાથે કે કોઈ જગતના જડ પરમાણુ સાથે કે એની કોઈ અવસ્થાઓ સાથે મારે કોઈ લેવા દેવા નથી. હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. છેલ્લા પેરેગ્રાફનું પહેલું વચન છે, સર્વથી સર્વ પ્રકારે હું એ પ્રકારે આત્માને ભિન્ન જ દીઠો છે, એનાથી રહિત જ દીઠો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? જે આત્મા અનુત્પન્ન છે એનો નાશ થવાનો પણ પ્રશ્ન જતો નથી. ઉત્પન્ન થવું એ તો પર્યાયનો સ્વભાવ છે, નાશ થવું એ પણ પર્યાયનો સ્વભાવ છે. કોઈ નવું દ્રવ્ય જળ કે ચેતન ઉત્પન્ન થાય કે નાશ થાય એવું બની શકવા યોગ્ય નથી. ઉત્પન્ન થાય તો શેમાંથી થાય ને નાશ થાય તો શેમાં ભળે, એ કાંઈ થઈ શકે એવું છે. તો પછી મારો આત્મા પણ કદી ઉત્પન્ન થયો નથી અને મારા આત્માનો કદી નાશ નથી. અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. મારો નાશ નથી એટલે મારું મૃત્યુ નથી. કોઈ પણ માણસ, રાજા મહારાજા શેઠ શ્રીમંત ગમે તેટલો સંપન્ન હોય તો પણ મૃત્યુના ભયથી હંમેશા ગ્રસિત છે, દુખી છે. સંસારી જીવને મૃત્યુનો ભય ન હોય એવો કોઈ જીવ નથી. અહીંયા ગોપાલદેવ એમ કહે છે કે ભ્રાંતિ છે, કલ્પના છે, વસ્તુનું સ્વરૂપ એવું છે, કેમ કે આત્મા ઉત્પન્ન થયો નથી, આત્માનો કદી નાશ નથી. પણ તે પ્રકારના અજ્ઞાનથી મૃત્યુની ભ્રાંતિ અને ભ્રાંતિગત હોય છે. હવે અહીંયા એક પ્રશ્ન ઉભો થાય એવો છે કે જેણે એ સાંભળ્યું કે બરાબર આત્મા ઉત્પન્ન થતો નથી ને આત્મા નાશ થતો નથી, મૃત્યુનો ભય તો લાગે છે, શું કરવું? જેને નથી સાંભળ્યું એને તો આપણે અજ્ઞાન કહીએ, પણ જેને જાણ્યું એને અજ્ઞાન ક્યાં રહ્યું એમ કે છે, અને છતાં મૃત્યુનો ભય જતો નથી. તો કે શાશ્વત હોય એને ભય કેમ લાગે? હું શાશ્વત છું એમ જાણ્યું હોય એને ભય કેમ લાગે? અને ભય લાગે તો હું મરી જવાનો છું એવો ભય લાગે તો હું શાશ્વત છું એ જાણ્યું ક્યારે? બે વાતને ભેદ નથી. આ તો ન્યાય છે તો બરાબર છે કે બે વાતને ભેદ નથી, લોજિક તો બરાબર છે. પણ હવે જાણ્યું છે એમાં તો કઈ ન જાણ્યું એવું બનતું નથી. નાનીએ કહ્યું શાસ્ત્રમાં વાંચ્યું, અમને પણ વિચારથી એ વાત કાંઈ અયોગ્ય લાગી નથી અથવા સંમત કરવા યોગ્ય લાગી છે, એમ તો જાણ્યું છે. એટલે નથી જાણ્યું એમ કેમ કહેવાય? અને છતાં ભય છે અને ભય નથી એમ પણ કેમ કહેવાય? આવી એક ત્રિશંકુ જેવી એક પરિસ્થિતિ ઊભી થાય છે પરલક્ષી જ્ઞાનમાં જાણનારને. કોને? પરલક્ષી જ્ઞાનમાં જાણનાર. કેટલાક મુમુક્ષુઓ આત્માનું શાશ્વત સ્વરૂપ છે એમ જાણકારી કરે છે પણ મૃત્યુના ભયથી મુક્ત થતા નથી. કેમ કે એ જાણકારી આત્મજ્ઞાન સ્વરૂપે નથી. આત્મજ્ઞાન તો અનુભવ જ્ઞાન છે. જાણવા માત્ર થી નિવેડો નથી, અનુભવ જ્ઞાન થી નિવેડો છે. શું દેખેડો? જાણવા માત્ર થી નિવેડો નથી, અનુભવ જ્ઞાન છે. આત્મજ્ઞાન છે એ અનુભવ જ્ઞાન છે, એ જાણકારી વાળું જ્ઞાન નથી. માહિતી હોય કે આત્મા શાશ્વત છે, જાણકારી છે, એથી કઈ ભય ન જાય. અને પરલક્ષી જ્ઞાનમાં એવું ઘણું ઘણું આત્મા વિશે જાણ્યું તો પણ અજ્ઞાન અને મિથ્યાત્વ એવું ને એવું તો અજ્ઞાન થી જીવને મૃત્યુની ભ્રાંતિ છે. અજ્ઞાન એટલે અજાણપણું, એટલી જ વાત નહીં, શાશ્વત સ્વરૂપનો અનુભવ જ્ઞાન નથી તે અજ્ઞાન. આત્મા શાશ્વત છે એવું અનુભવ જ્ઞાન થાય ક્યારે? કે આત્મ સાક્ષાત્કાર ને સમ્યક દર્શન થાય ત્યારે. જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે જ્ઞાન પણ સમ્યક થાય છે, ચારિત્ર પણ સમ્યક થાય છે, પુરુષાર્થ પણ સમ્યક થાય છે, સર્વ ગુણાંશ સમ્યક્ત્વ એ વચન અનુસાર. એ સમ્યક જ્ઞાનને જાતિ અપેક્ષા એ કેવળ જ્ઞાનની જાતિ સ્વરૂપ બતાવ્યું છે. કેમ કે કેવળ જ્ઞાન પણ સમ્યક જ્ઞાનરૂપ છે અને સ્વાનુભૂતિ પણ સમ્યક જ્ઞાનરૂપ છે, જાત બેની એક છે. તો કે બેની એક જાત થી એમાં અમને ફાયદો હું કેવળ જ્ઞાની, કેવળ જ્ઞાન, અનુભવ જ્ઞાની, અનુભવ જ્ઞાની તો અલ્પ અલ્પ છે, અને કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે છે. તો કે ફાયદો એ કે જેમ કેવળ જ્ઞાનમાં આત્મા અનાદિ અનંત જણાય છે, એમ ક્ષણાર્ધના સ્વાનુભવમાં પણ અનુભવ કેટલો વર્તમાન એક ક્ષણના ઓછા ભાગનો, પણ એ અનુભવનો વિષય તો એટલો અનાદિ અનંત શાશ્વત આત્મા, અનાદિ અનંત શાશ્વત આત્મા એ અનુભવનો વિષય થાય છે. જેમ કેવળ જ્ઞાનનો વિષય શાશ્વત આત્મા છે, એમ સ્વાનુભવમાં સમ્ય જ્ઞાનનો વિષય પણ શાશ્વત આત્મા છે. એવું એ ચમત્કારી જ્ઞાન છે કે ક્ષણવર્તી હોવા છતાં અનાદિ અનંત કાળના જ્ઞાનને સાથે સાથે ઉત્પન્ન કરી દે છે. કેવળ જ્ઞાનની જેમ અલ્પજ્ઞ હોવા છતાં પણ અનાદિ અનંત જે સર્વજ્ઞનું જ્ઞાન છે, એવું જ્ઞાન ત્યાં એ અંશે થાય છે. એટલે એને મૃત્યુની ભ્રાંતિ થતી નથી, આત્મજ્ઞાનીને મૃત્યુની ભ્રાંતિ થતી નથી. આ બહુ મોટી વાત છે. અનુભવ ક્ષણાર્ધનો એક સેકન્ડના ચોથા ભાગનો પણ થી ઓછા સમયમાં એ અનુભવમાંથી જીવ પસાર થાય છે, તો પણ કેટલું મોટું જ્ઞાન લઈને આવે છે કે હું અનાદિ અનંત છું, એવું મોટું જ્ઞાન લઈને આવે છે એ અનુભવ. એટલા અલ્પકાળમાં આપણા મોટા કાળનું જ્ઞાન કેવી રીતે થાય? તો કે એ જ જ્ઞાનનો ચમત્કાર છે. મિથ્યા જ્ઞાનમાં પણ એવું ઘણું બને છે, તો આ તો સમ્ય જ્ઞાન છે. આ ભૂગર્ભની અંદર પેટ્રોલિયમ જે શોધે છે, એ દરિયાના પાણીની અંદર જે જમીન છે, એ જમીનની નીચે 2000 મીટર જાવ તો આટલું બધું પેટ્રોલિયમ પડ્યું છે એમ નક્કી કર્યા પછી એને ખોદવાની મહેનત ચાલે છે. કેમ કે ખોદવા જતા લાખો રૂપિયાનો ખર્ચ છે. કેટલો? ઓફ શોર ડ્રિલિંગ જેને કહે છે, શોર એટલે કિનારો, ઓફ એટલે દરિયામાં કિનારે નહીં, ઓફ શોર ડ્રિલિંગ જેને કહે છે, પાણીની અંદર, દરિયાના પાણીની અંદર 1000-2000 મીટર નીચે ડ્રિલિંગ કરવું, ખોદકામ કરવું, ડ્રિલ નાખવી અને પેટ્રોલ બહાર કાઢવું, પેટ્રોલિયમ બહાર કાઢવું, બ્લેક ગોલ્ડ સોનું કહે છે એને, પેટ્રોલિયમ નથી કહેતા એને, શું કહે છે? સોનું કહે છે, કાળું છે ને તો બ્લેક ગોલ્ડ છે. ત્યાં ગયા વગર જ્ઞાનને ખબર પડી કે ન પડી? જેને ખોદાયું એના જ્ઞાનમાં ખબર પડી કે ન પડી? અને ત્યાંથી જે શેડો મારીને બહાર કાઢે છે, ત્યારે એનું માપ કાઢે છે કે આટલા લાખ ઘન મીટર, ક્યુબિક મીટર ડિપોઝિટ છે, આ જગ્યાએ એટલું મોટું ડિપોઝિટ પડ્યું છે. ત્યાં કે માથું જાય છે, ત્યાંનું માથું નાખીને જોવે છે. જ્ઞાનનો ચમત્કાર છે. કોનો ચમત્કાર છે? જ્ઞાનનો ચમત્કાર. એ આપણને કદાચ ન સમજાય, પણ એ સમજાય એવી વાત છે. એ ચણાની દાળ જેટલો અને આંખની અંદર ખુલ્લો પડદો છે, રેટિના ઉપર જ્યાં પ્રતિબિંબ આવે છે. આત્મા તો દેખાતો નથી, પણ એના થ્રુ જાણે છે, એ પડદાને થ્રુ જાણે છે, પડદા ઉપર પ્રતિબિંબ આવે છે. કોનું આવે? હિમાલયનું આવે. અહીંયા દાર્જિલિંગની હોટલમાં બેઠો બેઠો જોવે તો કાંચનજંઘાના સફેદ શિખરો દેખાય છે, દેખાય છે કે નહીં? હા, તો કે આ 25,000 ફૂટ ઊંચો છે. અહીંયા આગળ આ પર્વત કેટલો ઊંચો છે? 25,000 ફૂટ. કેટલી જગ્યામાં જોયું? ક્યાં જઈને જોયું? નાના આયા બેઠા છે, ફૂટપટ્ટી ત્યાં મૂકી હતી કે ના ના આ બેઠા માય તો એ છે. આગળ સૂર્ય ચંદ્ર ને તારા કરોડો અબજો યોજન દૂર છે. આ શુક્ર નો તારો છે, આ મંગળ નો તારો છે, આ ફલાણો તારો છે, આ ફલાણો ગ્રહ છે ને એની આ અસર છે, નામ છે ને તેમ છે. આ જ્યોતિષ કાઢે છે કે નહીં એમાંથી ગણી છે, એક્ઝેક્ટ કાઢે નથી જાણકાર હોય કે આ જગ્યાએથી આ તારો આ તારીખે અહીંયા જશે, આ બાજુ જશે, આ દિશામાં જશે, ગ્રહની ગતિ પણ પકડે ત્યાં ગયા વગર. લાખો યોજન મીઠા જ્ઞાનના ચમત્કારો છે. તો સમય જ્ઞાનનો ચમત્કાર અનાદિ અનંત જ્ઞાનનો હોય એમાં શું મોટી વાત છે? એ કાંઈ મોટી વાત નથી. એવો આત્મા અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, અચિંત્ય શક્તિ ધરનાર પોતે જ દેવ છે. સમય સાધના શ્લોક છે, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, પોતે જ દેવ છે. અચિંત્ય શક્તિનો ધારણ કરવું, એની શક્તિ ચિંતવનમાં ના આવે. ખાલી ખોટું વિશેષણ નથી, અતિશયોક્તિ ભરેલું. શક્તિ ખરેખર દ્રઢ સ્વરૂપ છે, એ અચિંત્ય છે. એની શક્તિનું કોઈ માપ નીકળ્યું, ચિંતવનથી માપ નીકળ્યું છે જ. જ્ઞાનમાં માપ આવે છે, છતાંય જ્ઞાનમાં માપ આવે છે, ચિંતવનમાં નથી આવતું. કેમ કે ત્યાં વિકલ્પની આડ છે. અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. જ્ઞાની એક ટેબ્લેટ ખાઈ લીધી અનુભવ, મૃત્યુનો ભય આ ચમત્કાર છે, અનુભવનો આ ચમત્કાર છે. મૃત્યુનો ભય ગયો, બહુ મોટી વાત છે. મૃત્યુનો જરાય ભય લાગે નહીં એમને, પોતાના મુક્ત સ્વરૂપનો સાક્ષાત્કાર થાય ત્યારે એને મુક્તિ હાથ મેચમાં દેખાય. એ તો અપેક્ષાની વાત છે, અનુભવ થનારની મુક્તિની અપેક્ષા નથી. અનુભવ થનારને મુક્તિની અપેક્ષા નથી. કૃપાળુદેવને 24મા વર્ષે અનુભવ થયો, અને પહેલા પત્રમાં 165 નંબરનો પહેલો પત્ર છે. શું લખ્યું એમાં? એક વાક્ય વાંચવા જેવું છે 165 પત્રનું. પહેલા પરિગ્રહમાં ત્રીજી કે મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. સમ્યક દર્શન થયું, ખુમારી પ્રગટી, અને એવી ખુમારી પ્રગટિ તો લખે છે કે મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. એટલા અપેક્ષા વગરના થઈ જાય છે. મૃત્યુનો ભય નથી એ તો વાત જવા દો કે છે, એની તો ચર્ચા કરવાની જરૂર નથી. તો મોક્ષ તો થઈ જશે ને તો કે એની જરૂર નથી એવી ખુમારી પ્રગટ છે. મૃત્યુ મૃત્યુની તો ચર્ચા કરવાની જરૂર નથી, મોક્ષ ની જરૂર નથી. અમારે ચોખ્ખું લખ્યું છે કે નહીં ગુજરાતી? એટલે જ્ઞાની સદાય નિર્ભય છે, અને જ્ઞાની ને મોક્ષ ની પણ પડી નથી. એવું બધું શું થયું અનુભવમાં? નિજ અનુભવ પ્રમાણમાં પરમ જાગૃત થયા એમાં એવું શું છે? તો કે જે અચિંત્ય દ્રવ્ય નો અનુભવ થયો એ એક સમયની મોક્ષની પર્યાયથી અનંત ગુણ સમૃદ્ધ છે, અને એ નિજ સ્વરૂપ છે. પાછું એટલે પોઝિશન લેવાની પણ જરૂર નથી. કે ભાઈ આ ખજાનો પ્રદર્શન માં આવ્યું કે ન આવ્યું. પ્રદર્શન માં જ છે અનાદિ છે, એનું ભાન છે. એની આગળ મોક્ષ ની પર્યાય તો અનંત માં ભાગે છે, માટે એની પડી નથી એમ વાત છે. કોઈ અતિશયોક્તિ કરીને લખવા ખાતર લખી નાખ્યું છે એવું કઈ ખરેખર નથી. અહીંયા થોડી અનુભવ ની વાત કરી છે. કાલના સ્વાધ્યાયમાં આપણે વિશેષ